તારીખ 6/7/1994 શ્રી મદ્રાસ ચંદ્ર પત્રાંક 913 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું દેવલાલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 48 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા ડિસ્ટર્બન્સ છે.
ત્રીસમા વર્ષમાં ચૈત્રનું ચોથી લખેલું પત્ર છે. આ દિવસોમાં કૃપાળુદેવની શારીરિક અસ્વસ્થતા અસાતાનો ઉલ્લેખ ઘણો થયો છે. આજથી બરાબર એક વર્ષ પછી આયુષ્ય પૂરું થવાનો કાળ છે. ચિત્રભૂત 1957 1956 છે ચૈત્રભદ ચોથ, 1957 ચૈત્રભદ પાંચમ દેવોત્સવ છે. જેમને પત્ર લખ્યો છે એ બનવાની દાસભાઈ ગોધાવેલા છે.
એમને તબિયત બગડી ગઈ,
એમને તબિયત બગડી છે, તબિયત વધારે પડતી બગડી છે. તીવ્ર અસાતાનો ઉદય આવ્યો છે. એ અસાતાના ઉદયને પણ એ શાંત સ્વભાવથી લીધે છે. એ પ્રસંગે પ્રસંગોચિત લખાયેલો આ પત્ર છે. પત્ર સંપ્રાપ્ત થયો, પત્રે સમાધિ છે. પત્ર પ્રાપ્ત થયું છે, અમને સ્વરૂપ સમાધિ દર્શાવે છે. સમાધિ અનેક પ્રકારની લોકો કહે છે, વાસ્તવિક તો સ્વરૂપમાં લીન થાય એને જ વાસ્તવિક સમાધિ કહેવામાં આવે છે. આત્મપરિણામની સ્વસ્થતાને સમાધિ કહેવામાં આવે છે. એકદમ શુદ્ધ પરિભાષા છે. પરિણામ આત્મપરિણામની સ્વસ્થતા, સ્વરૂપમાં સ્થિર, સ્વસ્થ, સ્વમાં સ્થળ, સ્થળ રહેવું, મેને સ્થિર રહેવું, સ્વરૂપમાં સ્થિર રહેવું, તે આત્મપરિણામની સ્વસ્થતા છે. શારીરિક સ્વસ્થતાને અહીંયા વિષય નથી. સ્વરૂપ સ્વસ્થતા એ જ સ્વરૂપ સમાધિ છે. પોતે પત્રના પ્રારંભમાં ઉલ્લેખ કરે છે કે અત્ર સમાધિ છે, અમે સ્વરૂપ સમાધિમાં આવીએ છીએ. બાહ્ય પ્રસંગો શરીરની અસાતા ગમે તે હોય, અમે અમારા સ્વરૂપ સમાધિમાં છીએ. બહુ અસાધારણ વાત છે. શરીરની અસાતા આવે એને ઉપયોગ ન ખેંચાય એવું બનતું નથી. સંસારી જીવને શરીરની વેદના થાય અને ઉપયોગ ન ખેંચાય એવું બનતું નથી. પણ જે આત્માઓ, જે મહાત્માઓ સ્વરૂપમાં, સ્વરૂપ સુખના, સ્વરૂપ વેદનમાં, સુખના શાંતિના વેદનમાં ખેંચાયા છે, તે શરીરની વેદનામાં ખેંચાતા નથી. એનું એક અદભુત પુરુષાર્થનું પરાક્રમ છે. એ પુરુષાર્થના પરાક્રમથી એ શાંત સ્વભાવમાં, શાંતિના વેદનમાં રહી શકે છે, જઈ શકે છે સહજ માત્ર. અનંત અનંત શાંતિનો સમુદ્ર જ્યાં રહેલો છે, અનંત શાંતિનો મહાસાગર જ્યાં રહેલો છે, એ શાંતિના સાગરમાં ડૂબકી લગાવે છે, અંદરમાં લીન થઈ જાય છે. એ એમની શક્તિનો પ્રભાવ છે, એ એમની શક્તિનો. હવે વર્માળીભાઈને લખે છે કે તમને અકસ્માત શારીરિક અશાંતિનો ઉદય થયો છે, ઓચિંતો જ અશાંતિનો કોઈ હુમલો આવ્યો છે, અને તે તમે શાંત સ્વભાવથી તમને વેદવામાં આવે છે એમ જાણવામાં હતું. કોઈના સમાચાર ગયા છે કે અશાંતિનો વેદનો હુમલો આવ્યો છે, પણ આપની કૃપાથી શાંત સ્વભાવથી વેદી ગયા છે. કૃપાળુદેવના સમીપમાં આવેલા જે મુમુક્ષુઓ હતા એ પણ બહુ પાત્ર જીવો હતા, એ પણ પ્રયત્નવાન હતા, પુરુષાર્થી જીવ હતા, અને કૃપાળુદેવની આજ્ઞા અનુસાર એ પણ પુરુષાર્થ કરીને આવા પ્રસંગે તેનો લાભ લેતા હતા. એ ખરો લાભ છે. નહીતર અશાંત અશાંતિને વેદ્યા વિના બીજો છૂટકો નથી. જીવ લાખ કરોડ ઉપાય કરે, પેન કિલર પણ ફેલ જાય છે. તમે જોયું છે ભાઈનો હાથ કપાયેલો, એવા પેન કિલરના ઇન્જેક્શન આપે કે આપણને તો સો સાધારણ માણસ સો અડાડે ને ક્યાં ઘેર ચડી જાય. આત્માને ચૈતન્ય તત્વની ચર્ચા ચાલતી હતી બરાબર, કઈ અસર નથી. ઉપયોગ છે એ વેદનાને અનુસરી જાય છે, જયારે વેદના તીવ્ર થાય છે ત્યારે ઉપયોગ એને અનુસરી જાય છે. ન ઈચ્છે તો પણ જીવ એને ભોગવે છૂટકો છે. એને એવું તો બીજું આલંબન ફેરવવું હોય તો ફેરવી શકે નહીં, એવી તીવ્ર વેદના. પણ જેનો પુરુષાર્થ છે એ શાંત સ્વભાવે ખસી શકે છે. સમ્યક દ્રષ્ટિ અથવા સમ્યક દ્રષ્ટિ થવા યોગ્ય ઉત્તમ મોક્ષ પુરુષાર્થ કરે છે. બાળીદાસભાઈ પણ કોઈ ઉચ્ચ કોટીના મુમુક્ષુ હશે એવું અવશ્ય લાગે છે. આ પત્ર જોતા, આ પત્રનો વિષય જોતા ઉચ્ચ કોટીના મુમુક્ષુ હોવા યોગ્ય છે. ગોપાલદેવના પરિચયમાં આવેલા મુમુક્ષુઓમાં એમની પ્રસિદ્ધિ એટલી નથી જેટલી બીજા મુમુક્ષુઓની પ્રસિદ્ધિ છે, એટલી પ્રસિદ્ધિ નથી. એમના ઉપરના એટલા પત્રો પણ નથી દેખાતા, પણ આ પત્ર જોતા એમ લાગે છે કે કોઈ અસાધારણ યોગ્યતાવાન જીવ હોવા જોઈએ. નીચે પેરેગ્રાફ લખ્યો છે એ આખા ગ્રંથમાં ક્યાંય નથી લખ્યો એવો વિષય છે. ગોપાળુદેવના આટલા પત્રોમાં 913 નો આ જે છેલ્લો પેરેગ્રાફ છે એ વિષય ક્યાંય પ્રતિપાદિત નથી, જે આ પત્રમાં પ્રતિપાદિત છે. એ વિષય છે એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે બાર અંગનો સાર છે, બાર અંગના સારનો જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિષય છે એ આ જગ્યાએ છે, બાકી ક્યાંય નથી. પામી જાય એવો વિષય છે. કેટલો સરસ વિષય આ પત્ર. એના ઉપરથી એમ લાગે છે કે વનવાળીદાસ ભાઈની યોગ્યતા બહુ સારી છે, ઘણી સારી છે. નહીતર એવો વિષય નીકળે જ્ઞાની પુરુષને એમ લાગે કે આ જેલ છે, આજે ઉપાડી લેશે આ વાત, એમના હૃદયમાંથી એ વિષય પ્રવાહિત થઈ રહ્યા છે. નહીતર એવી કિંમતી ચીજ એ જવેરા જ્યાં ત્યાં કોઈ દેખાડે, શાકભાજીની લારી હોય હવે 2 રૂપિયા કિલો રીંગણા છે, સસ્તા થયા છે, લઈ જાઓ લઈ જાઓ, 5 રૂપિયા કિલો. પણ કઈ જવેરાતને લારી લઈને તું ફરે તો એની દુકાને નોટોના છોકરા લઈને આવે એનું કામ છે. એમ આવી ઊંચી ચીજ નીકળી હોય અને એનો કોઈ ગ્રાહક હોય તો પ્રસાદી છે, કુદરત કયો કે હરી ની પ્રસાદી છે, એમ કે હરી શબ્દ વાપરે છે સુભાષભાઈ પાસે. એ ઈશ્વર ઈચ્છા છે, ઈશ્વરની પ્રસાદી છે, હરીની પ્રસાદી છે. અસાતા વેદનીનો ઉદય એ કોઈ દુઃખનો પ્રસંગ નથી. મુમુક્ષુ જીવ માટે અને જ્ઞાની માટે એ નિર્જરા કરવાની તક છે. એની તક ન મળે તો જ્ઞાનીઓ ઉપવાસ આદિ ઉદીર્ણ કરીને અસાતા ઉભી કરે. આ ઉપવાસ શું કરવા કરે છે? તપશ્ચર્યા શું કરવા, બાહ્ય તપશ્ચર્યા શું કરવા કરે છે? કે અંતર તપશ્ચર્યા કરવા માટે બાહ્ય તપશ્ચર્યા છે. જેમ અંતર નિવૃત્તિ માટે બાહ્ય નિવૃત્તિ ઉપકારી છે, એમ અંતર તપશ્ચર્યા માટે બાહ્ય તપશ્ચર્યા ઉપકારી છે. જેને અંતર તપશ્ચર્યા કરવી હોય એના માટે, નહીતર તો એનો કોઈ ઉપકાર નથી. નહીતર તો આર્ત ધ્યાન થઈ જાય, અને સાતા થાય એટલે આર્ત ધ્યાન થઈ જાય. તો ધર્મ ધ્યાન માટે એ વિષય ભાગ પડાવે છે. દવા પીવામાં ઉપયોગ, દવા લેવામાં, ઉપાય કરવામાં, વેદનાને મટાડવામાં, બાહ્ય પર ઉપચાર શું કરવા, અંદર નો ઉપચાર કરવો જોઈએ. જેટલી દવા લેવાય એટલો ભાગ પડે છે, પોસાતો નથી. દવા લેવાનું પોસાતું નથી. સાધારણ પ્રાણીને દવા વિના હાલે નહીં, દવા ન આવે તો ધમાધમ કરે. અહીંયા ઉલટી વાત છે, દવા લેવાનું પોસાતું. આવે છે ને બરાબર લાઈન? હું છું આ લાઈન ને. અકસ્માત શારીરિક અસાતાનો ઉદય થયો છે અને તે શાંત સ્વભાવથી વેદવામાં આવે છે એમ જાણવામાં આવતા સંતોષ પ્રાપ્ત થયો, એમ જાણવામાં આવ્યું હતું અને તેથી અમને સંતોષ પ્રાપ્ત થયો. ચાલો, આ મુમુક્ષુ અમારા માર્ગને અનુસરે છે એટલે સંતોષ. વર્તના પ્રત્યે બહુ સરસ અસાતાવેદના ઉદય ઉપર બહુ સરસ વાત લીધી છે. પછી પારમાર્થિક વાત લીધી છે, એથી ઊંચી વાત પછી લીધી છે. કૃપાળુ દેવ કો સંતોષ કિસલી હુઆ? સંતોષ કરના એ મુમુક્ષુ કી ડિક્શનરી મેં હૈ. મુમુક્ષુ ને વો બાત નિકાલ દી હૈ, તુમ કહી મુજે સંતોષ કરના નહીં. મુમુક્ષુ કોણ હૈ? કે જિસકો દ્રઢ મોક્ષ ઈચ્છા વર્તતી હૈ ઓર જો એક માત્ર મોક્ષ કે લીએ હી પુરુષાર્થ ઓર પ્રયાસ કરતા હૈ વો મોક્ષ હૈ. તો જહાં તક મોક્ષ નહીં હોગા ઉસકા વહાં તક વો સંતોષ પકડેગા નહીં. સંતોષ પકડેગા તો અટક જાયેગા ગીર જાય છે. સંતોષ પકડવો એ પર્યાય દ્રષ્ટિનો પ્રકાર છે અને તેથી તે મિથ્યાત્વનો પ્રકાર છે. મેં આટલું કર્યું કોના માટે પણ કર્યું એનો સંતોષ શાનો હોય? પોતાના માટે કર્યું એની ગણતરી હોય? ઘરના પરિવારને જમવા આપે એની ગણતરી કરે કે મેં આ તમને જમાડી દીધા બધાને? તો એ પારકા થઈ ગયા, ઘરના ન રહ્યા. મહેમાનને જમાડવાના હોય, ઘરવાળાને જમાડવા કમાડવાનું કઈ ગણતરી હોય? એમ આત્મા માટે કરવું એની ગણતરી છે ને, એની શું ગણતરી? ગણતરી એ તો જીવન છે. સમસ્ત સંસારી જીવો કર્મ વસાત સાતા અસાતાનો ઉદય અનુભવ જ કરે છે. સર્વજ્ઞાની સારી વાણી છે. આખા જગતના જીવોને આવરી લીધા એક વચનમાં. સમસ્ત સંસારી જીવો કેવળ જ્ઞાનમાં જ આવી શકે ને, અને એમના જ વચનમાં આવી શકે, અને એ સર્વજ્ઞના માર્ગને અનુસરતા જ્ઞાનીઓના વચનમાં એ વાત આવે. એક વચનમાં આખા જગતના જીવોને સમસ્ત સંસારી જીવો એક પોતાના અનુભવથી જગતના બધા જીવોનો લાભ આવી જાય છે. કર્મ વસાત પોતપોતાના જેવા સાતા સાતાના કર્મ પ્રારબ્ધ કર્મ છે તે અનુસાર એને વશ થઈને એ ઉદયનો અનુભવ કરાવે છે. જ્યારે અસાતાનો ઉદય આવે ત્યારે અસાતાને ભોગવે છે, સાતાનો ઉદય આવે ત્યારે સાતાને ભોગવે છે. ભોગવે એમ કહો, વિદે એમ કહો કે અનુભવ કરે એમ કહો, એ ત્રણે શબ્દ એક અર્થમાં બદલાય છે. જેમાં મુખ્યપણે તો અસાતાનો જ ઉદય અનુભવાય છે. આ સંસારી જીવોને શું છે કે સાતા તો ભાગ્ય છે, એ તો કોઈ સત્પુરુષ ની કૃપાથી સાતાનો ભોગવાય છે. 213માં લીધું પ્રમાણે જગતમાં કોઈ જીવને સાતાનો અંશ વેદાય છે તો એ સત્પુરુષ ની કૃપા સમજ, બાકી બધા અસાતાનો ઉદય ભોગવે છે. પછી કોઈને શારીરિક અસાતા અને પ્રાય માનસિક અસાતા એ તો કહેશે, જેમાં મુખ્યપણે તો અસાતાનો જ ઉદય અનુભવાય છે. પછી એટલે ક્યારેક અથવા કોઈ દેહ સંયોગમાં સાતાનો ઉદય અધિક અધિક અનુભવાતો જણાય છે, પણ વસ્તુતા એ ત્યાં પણ અંતરદા બજા જ કરતો હોય છે. કોઈ જીવને શારીરિક તંદુરસ્તી સારી હોય, મને તો રોગ નખમાં રોગ નથી, શું કે સાતાનો ઉદય હોય ક્યાંય રોગ ન હોય, નખમાં પણ રોગ નથી, પણ અંતરદા તો એનો બિરાજ કરતો હોય છે. એ અંતરદા શેમાંથી મળે છે? આ જીવને ઈચ્છાઓથી આ કરે છે. ભિન્ન ભિન્ન પદાર્થની ભિન્ન ભિન્ન વિષયની જે ઈચ્છા છે તે અંતરદા છે, એ બાળે છે. છ ઠાણામાં એક પદ આવે છે, રાગ આગ દહે સદા તા તે સમામૃત છે. એ રાગ છે, એ આગ છે, અને એ દાહ આપે છે. શરીર ભલે તંદુરસ્તી વાળું હોય, સાતાના ઉદય વાળું હોય, પણ ઈચ્છાનો દાહ બાળે છે. ઈચ્છા છે એ અગ્નિનો ભડકો છે, અને એને શાંત કરવા માટે આત્મશાંતિ સિવાય બીજો કોઈ જગતમાં ઉપાય નથી. જે જીવ આત્મામાંથી આત્મશાંતિ પ્રગટ કરે એનો ગુણ છે, સ્વભાવ છે, તો જ આ ઈચ્છારૂપી ભડકો શાંત થાય, જીવને અસાતાનો દાહ બંધ થાય. નહીતર અંતરદાહ ચાલુ ને ચાલુ છે જગતના. પણ વસ્તુતા એ ત્યાં પણ અંતરદા બજા જ કરતો હોય છે. પૂર્ણ જ્ઞાની એટલે સર્વજ્ઞ પરમાત્મા, પણ જે અસાતાનું વર્ણન કરી શકવા યોગ્ય વચન યોગ ધરાવતા નથી, કે જો ભગવાનની દિવ્ય ધ્વનિમાં પણ નારકીના દુઃખો અને નિગોદના દુઃખો વર્ણવવાની વચન યોગમાં શક્તિ નથી. કેમ કે એ વેદનનો વિષય છે, એ વાણીનો અને વિચારનો વિષય નથી, પણ વેદનનો વિષય છે. વેદનનો વિષય એવો છે કે એ સર્વથા વચન ગોચર નથી, બહુ ભાગ્યનું વચન અગોચર છે. એ દ્રષ્ટાંત લઈએ તો ખ્યાલ કે ઘી પણ મળો, બદામ કાજુ પણ મળા ને કાકડી પણ મળી, અને મળું મરચું મળું, બધાના સ્વાદ જુદા જુદા, એમાં શું ફરક છે? એ કહેવાથી કઈ ન સમજાય. ચાખો વાતમાં લ્યો તો સમજાય, બે વચ્ચે ફરક છે. છે તો બધું મળું મળું ને ફીકું, એવી રીતે મરચું, લાલ મરચું પણ તીખું અને કાળી કાળી મિર્ચ તીખા મરી, એ પણ તીખા, બે વચ્ચે તીખાસમાં શું ફેર? એ ચાખો તો ખબર પડે. બે તીખાસ તો બે તીખાસ છે, તો બંને તીખાસમાં ખબર છે. વેદનનો વિષય શબ્દ ગોચર નથી, બહુ ભાગ એ અનુભવ ગોચર છે, કિંચિત માત્ર શબ્દ ગોચર છે. તો આ તો આ તો અશાતાની વેદની છે, અને એમાં તીવ્ર અશાતા વેદની, નારકીની અશાતા વેદની અને નિગોદની અશાતા વેદની. નારકીની અશાતા વેદનીમાં શારીરિક પીડાની પ્રધાનતા છે, અને નિગોદની અશાતા વેદનીમાં પરિણામની પીડા, માનસિક પીડા. આપણે વેદનું ક્યાં મન નથી, નિગોદ સંગીત પંચેન્દ્રિયનું મન છે, એટલે એને સ્પષ્ટ મન માં પકડાય છે મને આવી અશાતા થાય, આવું ટેન્શન છે. માનસિક અશાતાને આપણે ટેન્શન કહીએ છીએ, માનસિક તણાવ, એ શારીરિક વેદના કરતા વધારે ખરાબ છે. માનસિક અશાતા એવી ઉપજે કે જીવ ઝેર ખાઈ જાય, ટ્રેનની નીચે પડતું મૂકે, પોતાના શરીરે આગ છાપે, ક્યાં ગળા ફાંસો ખાઈ લે, ક્યાં અગાશીમાંથી પડતું મૂકે, ક્યાં અગ્નિમાં પડે, ક્યાં પાણીમાં પડે, મૃત્યુ પસંદ કરે, મૃત્યુની વેદના પસંદ કરે, પણ માનસિક વેદના ન સહન. માનસિક વેદના સૌથી ખરાબ છે, શરીરના રૂપ કરતા વધારે ખરાબ છે. અને એનો ઉપાય સત્પુરુષની આજ્ઞાને અનુસરવાનો છે. એક માસ્ટર કી છે, સત્પુરુષની અત્યંત ભક્તિ બધા રોગનો ઉપાય છે. આમાં લીધું 913માં, 609માં એમ લીધું કે મિથ્યાગ્રહ, સ્વછંદ, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયોની ઉપેક્ષા ન કરવી હોય તો સત્સંગ સફળ થતો નથી, સત્સંગ નિષ્ફળ જવાનો. આ દોષ છે ચાર પ્રકાર, અથવા સત્પુરુષની અત્યંત ભક્તિથી એ દોષ બધા ચારે ચાર જાય, ચારને કાઢવાને એક માસ્ટર કે ઓળખીને જો બહુમાન આવ્યું હોય, એ ચારમાંથી એક ઊભા ન થાય. અને મિત્ર એક બે તો આવ્યા વગર અહીંયા કહે છે કે પૂર્ણ જ્ઞાની પણ જે અશાતાનું વર્ણન કરી શકવા વચન યોગ ધરાવતા નથી, એવી તીવ્ર અશાતા ભગવાનને વાણી પણ બતાવી ન શકે, બીજાની વાણી તો ક્યાંથી બતાવી શકે, તેવી અનંત અનંત અશાતા આ જીવે અનંતવાર ભોગવી છે. એવા માઠા પરિણામ કરીને, એવા દુષ્કર્મો કરીને આ જીવે એવી અનંત અશાતાને પણ અનંત વાર ભોગવી છે. અને જો હજી તે અશાતાના કારણોનો નાશ કરવામાં ન આવે, એના કારણને અભાવ કરવામાં ન આવે, તો ભોગવી પડશે, એ સુનિશ્ચિત છે, નક્કી ભોગવવી પડશે. અત્યારે તમને નહીં ખબર પડે, અહીંથી આવીશ છૂટો, ત્યાં જઈશ પત્તો લાગશે. અહીંયા સમજી લઈએ ને એના કારણોનો નાશ કરે તો કારણનો નાશ થાય તો કાર્ય. એ તો જીવનું જ્ઞાન છે, મધુ જ્ઞાન છે, એની કલ્પતા છે, એટલે દરેક પ્રસંગ વિસ્મરણ થઈ જાય છે. આજે છાપો માં અડધી કલાક પછી ભૂલી જાવ, દરેક પ્રસંગો ભૂલી જવાય છે. કેમ કે વેદમો એ વર્તમાન પર્યાયમાં બન્યા છે, ભોગવવું એ પર્યાય પૂરી થઈ એટલે વાત પૂરી થઈ ગઈ. પછી એ પર્યાયનું અસ્તિત્વ નથી એટલે એનું વેદ જ નથી. સ્મરણમાં અમુક કાળ સુધી રહીએ, મતિ જ્ઞાન જેટલું ખુલેલું હોય એટલું સ્મરણ મારીએ, એ મર્યાદિત છે મતિ જ્ઞાન. એટલે એનું સ્મરણ પણ ખુલાય છે, સ્મરણમાં કઈ વેદના ન આવે. કાલે વેદના ભોગવે એનું આજે સ્મરણ થાય, કાલે કરી ખાધું હોય એને યાદ આવે, પણ એનો સ્વાદ થોડો આવે, સ્વાદ ન આવે. કાલ બહુ કરી સરસ સ્મરણ થાય, પણ એ અમુક કાળ પછી એ ભૂલી જવાય. કેમ કે એનું અલ્પત્વ છે, મતિ જ્ઞાન ઘણું અલ્પ છે. ઉઘાડમાં વિસ્મરણ થઈ ગયું, વિસ્મરણ થઈ જાય છે. વેદના પણ વિસ્મરણ થઈ ગયું. અવલોકન ચાલતા પરિણામ સ્મરણ વ્યતીત થયેલા પરિણામ થાય છે. એટલે અવલોકન વેદના થાય ત્યારે વેદના નું અવલોકન કરવું. સ્મરણ કરવું શું ફાયદો છે? પ્રશ્ન અધરથી આવ્યો, સ્મરણ નથી રહેતું. સ્મરણ રહેવાથી શું ફાયદો? સ્મરણ આવવાથી શું ફાયદો? જયારે વેદના ચાલતી હોય ત્યારે એનું અવલોકન આવવું જોઈએ, તો કામ થશે. વેદનાથી છૂટા સ્મરણ થી તો કઈ ફાયદો જ નથી. વિકલ્પ આવવાનો, પછી ક્યાં રાગ થશે, ક્યાં દ્વેષ થશે, ક્યાં રાગ થશે, ક્યાં દ્વેષ થશે, એથી કોઈ ફાયદો નથી. સ્મરણ લાવવાથી કોઈ ફાયદો નથી, સ્મરણ કરવાથી કોઈ ફાયદો નથી. ભૂતકાળમાં જે જે પ્રસંગોનો ભોગ ઉદભોગ થયો હોય, સાતાના કે અસાતા, એ સ્મરણમાં લાવવાથી કોઈ ફાયદો નથી. ક્યાં રાગ થશે ને ક્યાં દ્વેષ થશે, શું ફાયદો નથી. તો સ્મરણ કેમ રહેતું નથી? એ પ્રશ્ન પ્રશ્નનો પ્રયોજન શું? અધરથી આવ્યો. પ્રશ્ન ક્યાંથી આવ્યો? અંદરથી સમાધાન થાય, અંદરથી આવે ને અંદરથી સમાધાન. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ છે, સહજાત્મ સ્વરૂપ. શબ્દનો અર્થ બંને એક છે. જે સહજ આત્મા છે એ જ બ્રહ્મ છે, એ જ બ્રહ્મ છે. અસ્મિ એટલે હું, અસ્મિ શબ્દનો અર્થ છે હું. અસ્મિ અસ્મિ શબ્દ છે, આખો શબ્દ અસ્મિ છે. અહમ એટલે હું, અસ્મિ એટલે છું, અસ્મિ એટલે છું. અસ્થિવાચક છે, અસ્મિ છે અસ્થિવાચક છે. અસ્થિ હોય તો થર્ડ પર્સન છે, અસ્મિ હોય તો ફર્સ્ટ પર્સન છે. હું છું, હું ફર્સ્ટ પર્સન છે. બ્રહ્મ, હું બ્રહ્મ છું. ત્રણ શબ્દ છે, અહમ એટલે હું, બ્રહ્મ એટલે બ્રહ્મ, શુદ્ધાત્મા સહજાત્મા, અસ્મિ એટલે છું. અહમ બ્રહ્માસ્મિ, ત્રણ શબ્દ છે. અને એ જે બ્રહ્મ છે એ સહજાત્મા છે, ભાવમાં આત્મા આવવો જોઈએ. કોઈ પણ આત્માના વાચક શબ્દ થી એનું વાચ્ય જ્ઞાનમાં આવવું જોઈએ.
આપણે કોઈ દિવસ રીવી માં થતું નથી. એવા હજારો શબ્દ આત્માના વાચક છે. કોઈ પણ એક શબ્દ થી આખો આત્મા જ્ઞાન માં વિઝ્યુઅલાઇઝ થઈ જવો જોઈએ, પછી શબ્દ ને અરે માથા. શબ્દ તો વાચક છે, એનું કોઈ વાચ્ય છે. સાકર શબ્દ છે, પણ સાકર શબ્દ બોલતા જ્ઞાન માં સાકર નો ગાંગડો આવે, પછી ગમે પછી એને તમે સાકર કહો કે એને તમે શુગર કહો, શુગર ને સાકર અમારે એને કઈ વાંધો નથી. વસ્તુ જ્ઞાન માં આવી ગયું. અનુભવ પ્રકાશમાં દીપચંદજી કરીને 250 વર્ષ પહેલા સમર્થ જ્ઞાની થઈ ગયા. દીપચંદજી કાશી રાજસ્થાન જયપુર ની બાજુ આમેર નો કિલ્લો છે ને, આમેર ના અનુભવ પ્રકાશ એટલે સ્વાનુભવ નાનો એવો ગ્રંથ રચેલો છે. તેના 4-5 ગ્રંથો રચ્યા છે, બહુ સારો ગ્રંથ છે. શબ્દ વાચક છે એટલે સાધક છે. શબ્દ વાચક છે અને જ્ઞાન રસ સાધ્ય છે. શબ્દ સાધક છે અને જ્ઞાન રસ સાધ્ય છે એમ કે છે સિદ્ધ. એટલે આત્મા કહેતા જ્ઞાન સ્વભાવે, શાંત સ્વભાવે, આનંદ સ્વભાવે આત્માનો રસ આવે છે, તો એ શબ્દ સાધક છે અને જ્ઞાન રસ સાધ્ય છે. આવું થવું જોઈએ. એટલા માટે આ શાસ્ત્રના શબ્દો છે. એ શાસ્ત્રના જે શાસ્ત્રના શબ્દો પરમ બ્રહ્મને બતાવે છે એ શબ્દને શબ્દ બ્રહ્મ કહેવામાં આવે છે. એ શબ્દને શબ્દ બ્રહ્મ કહેવામાં આવે છે. એ શબ્દનું નામ શબ્દ બ્રહ્મ કહેવામાં આવે છે. શું કહે છે અહીંયા કે પૂર્ણ જ્ઞાની પરમાત્મા પણ જે અસાતાનું વર્ણન કરી શકવા યોગ્ય વચન યોગ ધરાવતા નથી, તેવી અનંત અનંત અસાતા વેદના આ જીવે અનંતવાર ભોગવી છે. અનંતકાળથી પોતાનું અસ્તિત્વ છે, અનંતવાર નરક વિરોધમાં જઈ આવ્યો છે. કેમ ગયો? એવા પરિણામ કર્યા માટે જીવનો ઇતિહાસ સારો નથી. એ જીવનો ઇતિહાસ પરિભ્રમણ કરનાર જીવે અનંતવાર નરક નિબોધમાં નિવાસ કર્યો છે. કેમ કે ત્રસની સ્થિતિ 2000 સાગરથી વધારે નથી. મેક્સિમમ તિરુજ્ઞાન અનુસાર, જિનાગમ અનુસાર ત્રસ પર્યાયને કોઈ પણ જીવ, ત્રસ પર્યાયમાં 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય બધા એવા એક નિગોધ સિવાય 2000 સાગર થી વધારે કોઈ ન રહીએ. એ પહેલા રહ્યો જાય નિગોજમાં, એવા પરિણામ ઉતરો ઉતર નીચે નીચેના અધમ પરિણામો થયા. તેવી અસાતા અનંતવાર ભોગવું છે અને હજી તેના કારણનો નાશ કરવામાં ન આવે, એટલે આત્મજ્ઞાન કરવામાં ન આવે. એ એના નાશ કરવાનું કારણ એક જ છે, એક આત્મજ્ઞાન સિવાય પરિભ્રમણ મટવાનો કોઈ ઉપાય નથી. તો ભોગવવી પડે એ સુનિશ્ચિત છે, નક્કી ભોગવવી પડશે. ભોગવા વિના ચાલશે, યોગ જઈશ ત્યારે કોઈ નહીં રોકી શકે. આપણા ચપટી કબૂતર ને બહુ કેવા હિંસક પ્રાણીમાં નથી ગણતા આપણે, એને ચણ ચણે છે ને કબૂતર ચપલી, હિંસક પ્રાણીમાં નથી ગણતા. પણ એને ભૂખ લાગે અને ઈયળ બાજુમાં તો જતું હોય ખાઈ, જીવડ બાજુમાં જતું ચાંચ મારી જશે મારે ખાઈ જશે. તીવ્ર કસાય પ્રાણી નથી, સિંહવાઘ જેવા સર્પ જેવા તીવ્ર કસાય પ્રાણી નથી, પણ શું કરે બિચારા, ભૂખનું દુઃખ છે. જેમ આયા ભૂખના દુઃખે માણસ ગમે એવો ધંધો કરી લે છે, જે નીચી કોટીના ધંધા માણસ દારૂના બીજા બીજા કરે છે, એવા ઘણા જીવોને શું કરવા કરે છે, પેટ ભરવા માટે. આયા સમજણ છે તો પેટ ભરવા માટે કરે છે પાપ, એને તો એટલી સમજણ તો નથી, એટલો વિવેક તો એને છે, તો ફટાક હિંસા કરશે. પરિણામને ડિટોરિએશન જે લાગુ પડે, ડિટોરિએટ થયા જ કરે. જો મનુષ્ય ભગવાન ન સમજે, વિવેક કરી લે અને આત્મજ્ઞાનનો પુરુષાર્થ ન કરે છે, તો પછી જે બીજી ગતિમાં નીચી ગતિમાં જાય, એટલે પણ પછી દેવલોકમાં જાય, ગમે ત્યાં જાય નહીં, એ પરિણામમાં ડિટોરિએશન આવવા, નીચે જતા જવા, તાકાત છૂટી જવા. વિવેક છે એ શક્તિને, આત્મશક્તિને જગાડી ભાવ છે. વિવેક ખોયો, અશક્તિ આવી, અશક્તિ આવી, અશક્તિ અશક્તિને લાવશે, શક્તિ શક્તિને લાવશે, પૈસો પૈસાને લાવશે, ગરીબી ગરીબી ગરીબાઈને લાવશે. એવું છે અંદરથી, આ પૈસો છે આત્માની લક્ષ્મી છે, અંદરથી શક્તિ આવે ઓર શક્તિ વધશે, શક્તિ ગુમાવી નબળો પડતો જશે, નબળો પડતો જશે, જેમ વૃદ્ધાવસ્થામાં શક્તિ ઘટતી જાય ઘટતી જાય, એ પરિસ્થિતિ આવે. એટલે અસાતા ભોગવવી જ પડશે, નિશ્ચિતપણે સુનિશ્ચિતપણે ભોગવવી પડશે, એમાં શંકા કરવા જેવી નથી. એમ જાણીને વિચારવાન ઉત્તમ પુરુષો જો વિવેક આવ્યો, એને શું કૃપાલદેવ વિશેષણ લગાવ્યું, એમ જાણીને એને પ્રયોજનનું જ્ઞાન થયું, મારે દુઃખ ભોગવવું નથી, મારે સુખી થવું છે, આ મારું પ્રયોજન છે, એને વિચારવાન જેવું કહ્યું. કૃપાળુ દેવે મુમુક્ષુ જીવની પણ આ જ વ્યાખ્યા કરી છે, મુમુક્ષુ જીવ એટલે વિચારવાન જીવ, વિચારવાન જીવ એટલે પોતાના પ્રયોજનને સાધનારો જીવ, પ્રયોજનને દુર્લક્ષ નહીં કરનારો જીવ, તે વિચારવાન જીવ છે. બાકીના બધા વિચારી જાણવા, એમ જાણી વિચારવાન ઉત્તમ પુરુષો, તે અંતરદારૂપ સાતા, તે સાતા, સાતાનું નામ કેમ શું આપ્યું, અંતરદારૂપ સાતા, શરીરની તંદુરસ્તી પણ અંતરદારૂપ સાતા છે, એ અંતરદારૂપ સાતા અને બાહ્યાભ્યંતર સંકલેશ અગ્નિ, બહાર ને અંદરમાં ક્લેશ રૂપી અગ્નિ ઝાળ લાગે, એ પ્રજ્વલિત ભૂકી ઉઠી છે, એવી અસાતાનો અત્યંત વ્યૂહ કરવાનો માર્ગ ગવેષવા તત્પર થયા, શોધવા તત્પર થયા. કોઈ પણ પ્રકારે આ ક્લેશિત જીવન ન જોઈએ, ક્લેશ થાય અંદરમાં એવું જીવન ન જોઈએ, એવું જીવન ન જીવવા માટે, શાંત સુધામય જીવન જીવવા માટે શોધ કરી, શોધ કરવા તત્પર થયા, ગવેષણા એટલે શોધ કરવી, એનો માર્ગ એટલે ઉપાય, એનો ઈલાજ કરવા માટે. જરૂરિયાત લાગે તો ઉપાય થાય, જરૂરિયાત વગર કોઈ ઉપાય કરે નહીં, જીવનો સ્વભાવ છે. કોઈની જરૂરિયાત લાગી એ ઉત્તમ પુરુષો ગયા, આનો રસ્તો કાઢવો જોઈએ. આપના દુઃખ ભોગવ્યા જ કરવાનું, અનંતકાળથી ભોગવતો આવ્યો છે, હજી ભોગવ્યા જ કરવાનું ન જોઈએ, અને ગમે ત્યાંથી રસ્તો કાઢો, એ માર્ગ ગવેષવા તત્પર થયા, અને તે સન્માર્ગને ગવેષીને શોધી કાઢ્યો. એવો જે સુખી થવાનો સન્માર્ગ છે, એને ગવિશો, એને પ્રતીત કરી અનુભવ કરીને વિશ્વાસ કર્યો કે નહીં આ જ માર્ગ છે, આ જ એનો ઉપાય છે. તેને પ્રતીત કરી વિશ્વાસ કર્યો, તેને યથાયોગ્યપણે આરાધ્યો, એની આરાધના કરી. અમને વિશ્વાસ છે એમ ન ચાલે, આરાધન કરવું જોઈએ, સાધના કરવી જોઈએ. અમે જાણીએ છીએ, અમે માનીએ છીએ, અમને આ વાતમાં વિશ્વાસ છે. આરાધનાનું શું? બધું ખરેખર જાણ્યું હોય, યથાર્થપણે આ જીવે જાણ્યું હોય તો એનું આરાધન તરત શરૂ કરે. આરાધનાનું શ્રેષ્ઠ સ્ટેજ છે એ એક્ઝિક્યુશનનું છે, જાણવાનું શ્રેષ્ઠ સ્ટેજ છે એ ડિસિશનનું. જાણ્યો અને વિશ્વાસ આવ્યો હોય તો ડિસિશન લીધું, એટલે જેનું ડિસિશન લીધું એને એક્ઝિક્યુટ કરવું. બાર શું પછી નફાના વેપારમાં કોઈ રાહ જોઈએ? તરત જ યથાયોગ્યપણે આરાધ્યું. અવ્યાબાધ સુખ સ્વરૂપ એવા આત્માના સહજ શુદ્ધ સ્વભાવ પરમ પદમાં લીન થયા તે ઉત્તમ પુરુષો સન્માર્ગને ગવેશી, એની પ્રતીત કરી, એને યથાયોગ્યપણે આરાધી. ગમે તેમ નહીં હોય એનો ક્રમ છે, એટલે યથાયોગ્યપણે આરાધી લીધું. આરાધીને એકલું ન લીધું, યથાયોગ્યપણે આરાધીને. અવ્યાબાધ સુખ સ્વરૂપ એવા આત્માના સહજ શુદ્ધ સ્વભાવ પરમપદમાં લીન થયા. પરમપદની આટલી વ્યાખ્યા કરી કે અવ્યાબાધ છે, જ્યાં સાતા અસાતાની પહોંચ નથી. કેવું સ્વરૂપ છે? અરે જ્યાં પર્યાયની પહોંચ નથી પછી સાતા અસાતાની ક્યાં વાત રહી? એવું જે પરમપદ છે એ તો ધ્રુવપદ છે, અપરિણામી છે, કે જ્યાં ઉત્પાદ વ્યય નથી. ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત છે ને, ધ્રુવપદમાં ઉત્પાદ વ્યય નથી ને, ઉત્પાદ વ્યયમાં ધ્રુવપદ નથી. કેમ કે ઉત્પાદ વ્યય વાળું જે પર્યાય પદ છે એ અને ધ્રુવપદ એ બંનેનો સ્વભાવ વિરુદ્ધ છે. ઉત્પાદ વ્યય વિનાશક છે, ધ્રુવપદ અવિનાશી અનાદિયન છે. ઉત્પાદ વ્યય અનિત્ય છે, ધ્રુવ નિત્ય છે. એટલે એકબીજામાં એકબીજાનો અભાવ છે પરસ્પર. પરમપદ છે, અવ્યાબાધ છે, સુખ સ્વરૂપ છે, અનંત અનંત બેહદ અપરિમિત અસીમ સુખનો ભંડાર છે. એવું જે આત્મા સહજ શુદ્ધ સ્વભાવ રૂપ છે અને પરમપદ ઉત્કૃષ્ટ પદરૂપ છે, સર્વોત્કૃષ્ટ પદરૂપ છે, એમાં લીન થઈ ગયા. આવો હું છું એનો આશ્રય લઈને એમાં લીન થઈ ગયા. જ્ઞાનીઓને અવ્યાબાધ સુખ સ્વરૂપ એવા નિરાત્માનું આલંબન, અંતર આલંબન હાથ લાગે, એને સાતા સાતાનો સ્પર્શ પણ ક્યાંથી થાય? નહીતર તો પ્રાણ જાય એવા ઉપસર્ગ પરિસર હોય છે તો પણ મુનિઓ કેવળ જ્ઞાનને કેમ પ્રાપ્ત કરે છે? અલિપ્ત થઈ ગયા બાહ્ય ઉપસર્ગ પરિસર અને તેના નિમિત્તે ઉત્પન્ન થયેલી અસાતા એનાથી અલિપ્ત થઈ ગયા છે. હવે આ બાદ સ્વરૂપમાં લીન થઈ જાય છે. અંતર હું ધીરે ધીરે તો કેવળ જ્ઞાન માટે વિરુદ્ધ છઠ્ઠા ગુણ સ્થાનમાં જણાય છે, થતું નથી પણ જણાય છે. બહુ મહત્વનો વિષય સમજવા જેવો એ છે કે જ્ઞાનમાં જાણવું અને વેદવું એવા બે ધર્મ છે. જાણવું અને વેદવું એવા બે ધર્મ છે. તો અસાતા છે એ જાણવાનો વિષય છે, વેદવાનો વિષય. જો વિકલ્પ દશામાં આવે તો બાહ્ય ઉપયોગમાં આવે ત્યારે ભૂમિરાજ છઠ્ઠા ગુણ સ્થાને અસાતાને જાણે કે અત્યારે શરીરમાં તીવ્ર અસાતા થઈ છે, મીછી મીછી તરડી ગયો છે અને એની કાળી વેદના જેને કહેવાય એ અસાતા પર્યાય શરીરમાં ચાલે છે. શરીર એટલે બાજુમાં પડોશમાં રહેલો એક પદાર્થ છે, એ પડોશી ને ત્યાં વેદના થઈ છે. પોતે પોતે ઘરમાં ગરી જાય છે, છઠ્ઠા સ્થાને જણાય વેદે નહીં, પણ એને સંભાવે પાંચમા ગુણ સ્થાન સુધી જેટલો બાહ્ય ઉપયોગ છે એટલું વેદન થાય, અંતર પરિણતિ છે એટલું વેદન પાછું ન થાય, એ સુખનું વેદન થાય. બાહ્ય પરિણતિ થાય તો દુઃખનું વેદન થાય, અને અંતર પરિણતિમાં સુખનું વેદન હોય પાંચમા ગુણ થાય, એવી રીતે ચોથામાં પણ. જયારે છઠ્ઠા સાતમામાં શું થાય છે, ઉપયોગ બહાર આવે અને ખબર પડે કે અસાતાની તીવ્ર વેદના શરીરને છે, એટલે હાથમાં એ જાણીને સીધા હાથમાં ડૂબકી મારે. રસ્તે નીકળતા હોય ખબર પડે તોફાન થયું છે, ત્યાં દૂર થી ખબર પડે કે અહીંયા હોબો સમાણો નું કોઈ ઊભું છે, એટલે આપણે તરી ના લઈએ, પછી એ રસ્તે ન લઈએ, બીજો રસ્તો પકડીએ, અહીંયાથી નથી જવું, બાજુની ગલીમાંથી નીકળી જાવ. એ બહારમાં જ્યાં તોફાન દેખાય એની અંદર આવ્યા જાય પાછા, એ રસ્તો બંધ કરી દે, એ રસ્તે નહીં જાય, અંદરમાં જાય જાય. અંદરમાં ગયા પછી અગિયાર બાદ સ્વરૂપમાં લીન છે, ત્યાં સાતા અસાતામાં ગાય વેદન નથી, સ્વરૂપ સુખ ને સ્વરૂપ શાંતિ નું વેદનમાં એકાગ્ર થઈ જાય છે. એ સાતા અસાતાનો ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાના મૂળ કારણોને ગવેષતા એ માટે મહત્પુરુષ જે એની ગવેષણા કરે છે એ મહાપુરુષ છે. કે આને કેમ ટાળવો, ભાવરોગ ટેળ્યો તો ભાવરોગ સાતા સાતો એની પેટા રકમ છે. આખા ભાવમાં સાતા ને અસાતા ઉપજે તો એના પ્રાસંગ પ્રસંગો છે. મૂળમાં ભાવરોગ જ ટાળવા માટે મહાપુરુષો તૈયાર થયા છે, આત્મજ્ઞાન વડે ભાવ ભ્રમણ જન્મ મરણ ટાળવા માટે જે તૈયાર થયા છે એવા મહાપુરુષોને એવી વિલક્ષણ, વિલક્ષણ એટલે જુદા જ પ્રકારની સો આનંદ આશ્ચર્ય વૃત્તિ ઉદ્ભવતી, આનંદ સહિત આશ્ચર્ય ઉત્પન્ન થાય એવી વૃત્તિમાં વૃત્તિ ઉત્પન્ન થઈ જતી. કેવી કે સાતા કરતા તો અસાતાનો ઉદય પ્રાપ્ત થઈએ અને તેમાં પણ તીવ્રપણે તે અસાતાનો ઉદય પ્રાપ્ત થઈએ તેમનું વીર્ય વિશેષપણે જાગ્રત થતો, પુરુષાર્થ જાગ્રત થઈ જતો, મુમુક્ષુથી માંડીને મોક્ષ માર્ગમાં વિચરતા જ્ઞાનીઓ ચતુર્થ સ્થાન પંચમી છઠ્ઠા સ્થાન બધાને એક વિશિષ્ટતા આ છે કે જેમ જેમ ઉદય પ્રતિકૂળ તેમ તેમ પુરુષાર્થ વૃદ્ધિ થવા માંડે, અને એ જીવનો સ્વભાવ છે. યોગ્યતામાં એમ થવું એ જીવનો સ્વભાવ છે. એક દ્રષ્ટાંત છે બહુ સરસ, એક પાંચ વર્ષનો છોકરો ઘર બજારે એની માના હાડલાનો છેડો ચાલીને હાલતો હોય, હાડલાનો છેડો ચાલીને એટલા માટે હાલે કે છૂટો ન પડી જાય, મિત્ર ખોવાઈ જાય ને એને બીક હોય, ખોવાઈ જાય તો બીક લાગે અને ભય થાય, એમાં ગડબી વધારે હોય અને વાળી ઘડીએ કોઈ એને ઠોકર મારે કે એને ધક્કો લાગી જતો હોય તો એ શું કરે, હાડલાનો છેડો મજબૂત પકડે, પડીને હાલતો હોય પકડીને, એમાં જો ગળવી વધે ને એટલે મજબૂત મુઠ્ઠી વાળીને હાલે, કેમ છૂટી ન જાય. એમ સાધારણ પ્રસંગોમાં સાધારણ પુરુષાર્થ તો ચાલતો જાય પરિણતિમાં, પણ જીવો ઉદય કપરો આવ્યો પ્રતિકૂળ ઉદય આવ્યો એટલે જ્ઞાની અંદર મુઠ્ઠી વાળે પકડ કરે સ્વરૂપને, એકદમ સ્વરૂપના તીવ્ર આલંબનમાં આવે. શું જેમ જેમ પ્રતિકૂળતા તેમ તેમ પુરુષાર્થ વધારે, એ પ્રસંગની વાત કરે છે. ફરીથી લઈએ કે શાતા અશાતાના ઉદય કે અનુભવને પ્રાપ્ત થવાના મૂળ કારણોને ગવિષ્ઠતા એવા તે મહત્પુરુષોને એવી એક વિલક્ષણ સ્વ આનંદ આશ્ચર્યકારક વૃત્તિ ઉદ્ભવતી અને તક મળી. આ તો વધારે પુરુષાર્થની તક છે. એટલે આપણા શાસ્ત્રોમાં મૃત્યુને મહોત્સવ કયો છે? ભગવાન સુમનભદ્ર આચાર્ય થઈ ગયા, સમર્થ આચાર્ય થઈ ગયા, દુનિયામાં જેવા એક કુંકુંડ આચાર્ય થયા એવા એક સુમનભદ્ર આચાર્ય થયા. એમણે તરણાનું યોગનું એક શાસ્ત્ર લખ્યું છે, લખ્યું છે તો ગ્રહસ્થનું શાસ્ત્ર લખ્યું છે, રત્નકરંડ શ્રાવક આચાર્ય. શ્રાવક એટલે ગ્રહસ્થ. પણ એમાં એક પ્રકરણ લખ્યું છે શ્રાવકનું અનુલક્ષણ, કે મૃત્યુના પ્રસંગથી ને મૃત્યુની વાતોથી પણ સામાન્ય માણસ બીએ છે, અરે રે મારું શું થશે. ત્યારે જ્ઞાનીઓ એમ કહે છે કે એ પ્રસંગ અમારે મહોત્સવનો છે. જેમ મહોત્સવમાં આનંદ વધે એમ એ ટાણે અમારો પુરુષાર્થ વધતા અમારો આનંદ વધશે. અને ઢગલા બંધ નિર્જરા થશે. શું થશે એ વખતે? ઢગલા બંધ કર્મોને નિર્જરા થઈ જશે, વધારેમાં વધારે નફો ત્યારે થશે. માટે મૃત્યુ છે એ રોવાનો પ્રસંગ નથી, એ ભયનો પ્રસંગ નથી, ભીતિનો પ્રસંગ નથી, બીક લગાડવાનો પ્રસંગ નથી, એ તો આનંદનો પ્રસંગ છે. સમજણ હોય તો વિશેષ હોય છે. જો વેદની વખતે પુરુષાર્થ કરે તો, વેદની વખતે પુરુષાર્થ કરીને હારી ન જાય તો, હારી જાય તો કર્મ બંધાય અને જીતી જાય તો કર્મ ખરી જાય. આ તો લડાઈ છે અંદરની, આંતર વિગ્રહ. આ બધું પુરુષાર્થથી જો જીત મેળવે તો ભગવાન કહે છે તું જૈન છે, તું જૈન ખરો, જીતે તે જૈન, હારે તે અજૈન. એમ છે એ પુરુષાર્થ મળવાની તક છે. જ્યારે જ્યારે વેદના આવે, જ્યારે જ્યારે માંદગી થાય, ત્યારે ત્યારે પુરુષાર્થ કરવાનો પ્રસંગ આવ્યો ને તક આવી છે. એની પૂર્વ તૈયારીમાં હોય માનસિક રીતે મુમુક્ષુને કોઈ પ્રતિકૂળતાનું દુઃખ લાગે જ નહીં, લાગવાનો સવાલ જ નથી. અને નહીતર પ્રતિકૂળતા આવ્યા પહેલા છાતીના પાટિયા પીસાવા માંડે, હાય હાય શું થશે, હાય શું થશે, કાંઈ થવાનું નથી, અવ્યાબાદ સ્વરૂપ છે. તારા તારા ચૈતન્ય ગઢમાંથી કાંકરી ખરે એવું નથી, એવો ચૈતન્યનો અભેદ કિલ્લો છે. અહીંયા બાદ કોઈ બાધા ન પહોંચાડી શકે, કાંકરી ખરે વેદ પ્રવેશ ખાંગો થાય એવું નથી. ખાંગો મને સમજો, ઇન્જરી. આત્માના એક પ્રદેશે પ્રદેશનો અભાવ તો ન થાય, પણ એમાં કઈ ખોડ ખામડ ઊભી ન થાય, ખામી ઊભી ન થાય, ક્ષતિ ઊભી ન થાય, પ્રવેશ ખાંગો થાય એવું નથી. પછી તારે ચિંતા છે ને છે, સ્પર્શ નથી થતો, મને કોઈ અડી શકતું નથી, અસાતા પણ મને અડી શકતું નથી. જ્ઞાન વેદન માંથી ત્રિકાળી ચૈતન પિંગના પ્રદેશે પ્રદેશે વ્યાપે વ્યાપક ભાવે ને વેદ વેદક ભાવે પ્રસરી જાય, પ્રસરી જાય. વેદના સ્પર્શથી એવા મહાપુરુષોને વિશેષ આનંદ થતો, એવી આનંદની વૃત્તિ કે પરિણતિ ઉપજતી, અને સાતા કરતા અસાતાનો ઉદય પ્રાપ્ત થયા અને તેમાં પણ તીવ્ર સાતાનો ઉદય પ્રાપ્ત થયો, તેમનું વીર્ય વિશેષપણે જાગૃત થતું, તેમનો પુરુષાર્થ જાગી ઉઠતો, ઉલ્લાસ પામતો, તેમ કોઈ ખુશીના પ્રસંગે ઉલ્લાસિત થઈ જાય, ઉલ્લાસ પામતો, અરે વાહ આવ્યો તું ઉદય, બરાબર આવ્યો, કામમાં આવ્યો, આજે તારું કામ છે, આજે જ તારું કામ છે, બરાબર ટાઈમસર આવ્યો, વિશેષપણે જાગૃત થતું, ઉલ્લાસ પામતું. ઓલો મટાડવા માટે તોડે, સંસારી પ્રાણી શું કરે, અને મટાડો, હટાને મટાડો, અને દવા લઈ લ્યો જલ્દી, અને ઇન્જેક્શન લઈ લ્યો, અને ટીકડી ખાઈ લ્યો, આ કઈ નહીં, હાઈલો આવતું, તારું જ કામ હતું, ન આવ્યો હોય તો બોલાવવા આવવું પડે તને, ન આવ્યો હોય તો બોલાવવા આવવું પડે. વિશેષ જાગૃત થતો, ઉલ્લાસ પામતો અને તે સમયે અધિકપણે કલ્યાણકારી સમજાતો, તે સમયે અધિક કલ્યાણકારી છે એવો અનુભવ થતો. લોકો એનાથી દૂર ભાગવા માટે છે. એડવાન્સમાં દવા ઘરે રાખો, શું પ્રિવેન્ટિવ ડ્રગ્સ લ્યો, એની અગાઉથી બધી વ્યવસ્થા રાખો, એને દવાખાના નહીં, એને ડાક્ટર નહીં, બધી એની એની બધી ચેનલ ગોઠવી રાખો. પછી અમે બીજા રસ્તા હાલીએ છીએ, આ રસ્તા હાલતા જ નથી ને, અમે બીજા રસ્તા હાલીએ છીએ. તોફાનનો રસ્તો છે, એમાં કર્મ બાંધીને દુઃખી થવાનું છે. કેટલાક કારણ વિશેષ નહીં યોગ્ય વ્યવહાર દ્રષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય, એટલે જે અપક્ષ ન હોય એવા ઔષધ આદિ આત્મમર્યાદામાં રહીને, એટલે પોતાના સ્વરૂપની પરિણતિ છોડીને નહીં, સ્વરૂપની મર્યાદા છોડીને નહીં, અનુભવ છોડીને નહીં, પુરુષાર્થ છોડીને નહીં, વેદન છોડીને નહીં, આત્મમર્યાદામાં રહીને ગ્રહણ કરવામાં આવે તો એમ કરતા, પરંતુ મુખ્યપણે તે પરમ ઉપસદને જ સર્વોત્કૃષ્ટ ઔષધિ રૂપે ઉપાસતા. ગૌણપણે કોઈ નાની દવા લે છે, કોઈ ઉપચાર કરે છે, કરાવે છે, મુખ્યપણે તો એ પરમ ઉપસમ એવું જે આત્મતામૃત માર્ગ છે એ સર્વોત્કૃષ્ટ ઔષધિ જાણીને એની જ ઉપાસના કરતા એ મહાપુરુષ. બાકી બારમાં સાધારણ કોઈ મર્યાદિત રીતે ઉપચાર કરતા હોય છે, એના ઘણા કારણો હોય છે. એવી ચર્ચા તો કૃપા વિધિ કરી છે બીજા પત્ર અહીં સુધી રાખી આવતો કાર્યક્રમ કાઢી છે.